આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
કેમ છો ગુજરાતીઓ, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. મિત્રો, આજનો રેડિયો કાર્યક્રમ કુલીન રાષ્ટ્રના વોઈ વુરુંગ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળોનો સ્વીકાર કરીએ છીએ અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને પણ SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. મિત્રો, આજે એટલે કે 24 એપ્રિલ અને શુક્રવારના કાર્યક્રમમાં હું સુષેણ દેસાઈ આપનું સ્વાગત કરું છું. મિત્રો, વિખ્યાત લેખક લાની લિન વેલે તેમના પુસ્તક ટેક્સાસ ટોર્નેડોમાં નોંધ્યું છે અને આપ સૌએ પણ સાંભળ્યું જ હશે એમ, રાષ્ટ્રનો ધ્વજ પવનને લીધે નથી ફરકતો, પણ એ તો રાષ્ટ્રપ્રેમમાં મરી ફીટનારા દરેક જવાનના અંતિમ શ્વાસથી ફરકે છે. આજે આ યાદ કરવાનું કારણ એ કે શનિવાર એટલે કે કાલે આપણે એન્ઝેક ડે ઉજવીશું. એ દરેક સૈનિકના માનમાં કે જે કદાચ ઘરે પાછા ન ફરી શક્યા, પણ પોતાના અંતિમ બલિદાન દ્વારા તેમણે રાષ્ટ્રને સુરક્ષિત રાખ્યું. આજે અહેવાલો, દેશના સંરક્ષણ અને એન્ઝેક ડેને લગતા સાંભળીશું. સંગીત પર પણ થોડી એની છાપ રહેશે આપણા તરફથી એક નાનકડી શ્રદ્ધાંજલિ રૂપે. અમર બલિદાનીઓ માટે આપણે કોઈક સંદેશ મોકલવો હોય તો અમને તમે મોકલી શકો છો. અમારો નંબર છે 0439799767. આ પર સિડની સમય બપોરે 2-3 દરમિયાન તમે મેસેજ કરી શકો છો. તો શરૂઆત કરીએ આજના કાર્યક્રમની ઓસ્ટ્રેલિયાના સમાચારથી. નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો 24 એપ્રિલ અને શુક્રવારના મુખ્ય સમાચાર SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી. આજના મુખ્ય સમાચાર. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ માટે ચેતવણીના સમાચાર છે. ઓસ્ટ્રેલિયાના નાણાકીય સેવાઓના રેગ્યુલેટર ASIC એ દર્શકોને ગેરમાર્ગે દોરવા બદલ ફાઇનાન્સ ઇન્ફ્લુએન્સર્સની નોંધ લીધી છે. ASIC દ્વારા 4 સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને વોર્નિંગ નોટિસ પણ આપવામાં આવી છે, કારણ કે તેમના પર લાયસન્સ વિના ગેરંટીડ રિટર્ન જેવી નાણાકીય સલાહ આપવાની શંકા છે, જે લોકોને ભ્રમિત કરી શકે છે. ASIC ના કમિશનર એલેન કિકલેન્ડે જણાવ્યું છે કે કાયદાના સંભવિત ભંગ માટે તેઓ હાલમાં 15 ફાઇનાન્સ ઇન્ફ્લુએન્સર્સની તપાસ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના વિકલાંગ ફર્સ્ટ નેશન્સ લોકોએ આ અઠવાડિયે જાહેર થયેલા NDIA સુધારા પર ચિંતા વ્યક્ત કરી છે અને તેમના સમુદાય સાથે સાચા જોડાણની માંગ કરી છે. ફેડરલ હેલ્થ મિનિસ્ટર માર્ક બટલરે 22 એપ્રિલ નેશનલ પ્રેસ ક્લબમાં જાહેરાત કરી હતી કે 2030 સુધીમાં લગભગ 1,60,000 લોકોને NDIS માંથી કાઢીને રાજ્ય સંચાલિત સપોર્ટ સિસ્ટમમાં ખસેડવામાં આવશે. ફર્સ્ટ પીપલ ડિસેબિલિટી નેટવર્ક ઓસ્ટ્રેલિયા કહે છે કે તેઓ આ સુધારાના વિરોધમાં નથી, પરંતુ તેના પ્રભાવ અંગે તેમને ગંભીર ચિંતા છે, કારણ કે અત્યારે પણ દૂરસ્થ વિસ્તારમાં રહેતા 3માંથી 1 NDIS સહભાગીને તેમના પ્લાનની મદદ મળી શકતી નથી. ફેડરલ બજેટ અંગે વાત કરીએ તો મે મહિનામાં બજેટમાં ગેસની નિકાસ પર નવો ટેક્સ લાગુ થાય તેવી શક્યતા નથી, જો કે સરકાર પર ગેસ નિકાસ પર 25% ટેક્સ લગાવવાનું દબાણ વધ્યું છે અને આ મામલે ગ્રીન્સ પક્ષની આગેવાની હેઠળની સેનેટ ઇન્કવાયરી આજે 24 એપ્રિલે ઉદ્યોગના અધિકારીઓની પૂછપરછ કરી રહી છે. રિસોર્સિસ મિનિસ્ટર મેડલિન કિંગનું કહેવું છે કે ટેક્સ અંગે સરકારના વલણમાં કોઈ ફેરફાર થયો નથી, પણ અપક્ષ સેનેટર ડેવિડ પોકોક માને છે કે કોર્પોરેટ ટેક્સથી અલગ ગેસ નિકાસ માટે એક ખાસ ટેક્સ હોવો જરૂરી છે. આંતરરાષ્ટ્રીય સમાચાર પર નજર નાખીએ તો ઇઝરાયેલ અને લેબનોનમાં વ્હાઇટ હાઉસમાં થયેલી વાતચીત બાદ યુદ્ધ વિરામને વધુ 3 અઠવાડિયે લંબાવવા માટે સંમતિ થઈ છે. 17 એપ્રિલે શરૂ થયેલી પ્રારંભિક 10 દિવસના યુદ્ધવિરામની વાત સોમવાર 27 એપ્રિલે સમાપ્ત થવા પર હતી. અને મનોરંજનની દુનિયા પર નજર નાખીએ તો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સ્પોટીફાઈએ આ વર્ષે તેની 20મી વર્ષગાંઠ નિમિત્તે છેલ્લા 2 દાયકાના સૌથી વધુ સ્ટ્રીમ થયેલા કલાકારો, આલ્બમ, ગીતો, પોડકાસ્ટ અને ઓડિયો બુકની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ટેલર સ્વિફ્ટ સૌથી મોખરે છે, ત્યારબાદ પ્યુર્ટોરિકોના સુપરસ્ટાર બેડ બની, ડ્રેક, ધ વીકેન્ડ અને એરિયાના ગ્રેન્ડેનો સમાવેશ થાય છે. છેલ્લા 20 વર્ષમાં સ્પોટીફાઈ પર ધ વીકેન્ડનું ગીત બ્લાઇન્ડ લાઇટ સૌથી વધુ સાંભળવામાં આવેલું ગીત બન્યું છે. આ હતા તારીખ 24 એપ્રિલના મુખ્ય સમાચાર. આપે સાંભળ્યા SBS ગુજરાતી પર. મિત્રો, એન્ઝેક ડેને ઓસ્ટ્રેલિયામાં જાહેર રજાનો દરજ્જો પ્રાપ્ત છે. તમે અનુભવ્યું હશે કે જ્યારે કોઈ જાહેર રજા શનિ કે રવિવારે આવે તો ત્યારબાદના સોમવારને જાહેર રજા ગણવામાં આવતી હોય છે. જોકે એન્ઝેક ડેના કિસ્સામાં આ દરેક રાજ્ય અને પ્રદેશ માટે સાચું હોય તેવું નથી. ચાલો જાણીએ આ વિશે એક વિશેષ અહેવાલમાં વત્સલભાઈ પાસેથી.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આજે SBS ગુજરાતી. SBS ગુજરાતી રેડિયો પર, મોબાઈલ પર અને ઓનલાઈન.
એન્ઝેક ડે દર વર્ષે 25 એપ્રિલના રોજ ઓસ્ટ્રેલિયન અને ન્યુઝીલેન્ડ આર્મી કોર્પ્સના સૈનિકોની યાદમાં યોજાય છે, જેમણે લશ્કરી લડાઈમાં સેવા આપી છે અને મૃત્યુ પામ્યા છે. આ તારીખ વર્ષ 1915માં પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કીના ગલીપોલી ખાતેના ઉતરાણને ચિહ્નિત કરે છે, જે સંઘર્ષ દરમિયાન ઓસ્ટ્રેલિયન સૈનિકો દ્વારા લડવામાં આવેલી પ્રથમ મોટી લશ્કરી કાર્યવાહી હતી. આજે અને તે ત્યારબાદના તમામ સંઘર્ષોમાં એન્ઝેક સૈનિકો દ્વારા કરવામાં આવેલા બલિદાનની પરોઢની સર્વિસ તથા કૂચ કરીને સન્માનિત કરવામાં આવે છે. એન્ઝેક બિસ્કિટ, રમ, દૂધ અને ગેમ ટુ અપ, જે સામાન્ય રીતે સૂર્યાસ્ત થાય ત્યાં સુધી કાયદેસર છે, 25 એપ્રિલના રોજ ઉજવણીના આ તમામ પરંપરાગત પાસાઓ છે. તો આવો એન્ઝેક ડે વિશે વિવિધ માહિતી મેળવીએ. એન્ઝેક ડે 2026 માટે કયા રાજ્યોમાં જાહેર રજા પાડવામાં આવશે તે અંગે નજર કરીએ તો એન્ઝેક ડેને તમામ ઓસ્ટ્રેલિયન રાજ્યો અને પ્રદેશોમાં જાહેર રજા તરીકે ઉજવવામાં આવે છે. જોકે આ વર્ષે તારીખ સપ્તાહના અંતે એટલે કે શનિવારે આવતી હોવાથી ફક્ત અમુક રાજ્યોમાં જ વધારાના દિવસની રજા આપવામાં આવશે. ફેબ્રુઆરી મહિનામાં ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ક્રિસ મિન્સે જાહેરાત કરી હતી કે ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યને આગામી 2 વર્ષ માટે એન્ઝેક ડે માટે વધારાની જાહેર રજા આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એન્ઝેક ડે વર્ષ 2026 અને વર્ષ 2027માં સપ્તાહના અંતે એટલે કે શનિવારે અને રવિવારે આવે છે. વધારાની જાહેર રજા પછીના સોમવાર એટલે કે 27 એપ્રિલના રોજ આપવામાં આવશે. ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરેટરી માટે પણ કંઈક આવું જ છે, જેણે જાહેરાત કરી છે કે તે આ વર્ષે સોમવારે જાહેર રજા મનાવશે. બંને અધિકાર ક્ષેત્રો પશ્ચિમ ઓસ્ટ્રેલિયા સાથે જોડાયા છે, જે એન્ઝેક ડે સપ્તાહના અંતે આવે તો વધારાના દિવસની રજા આપવાની લાંબા સમયથી પ્રથા ધરાવે છે. ઓસ્ટ્રેલિયાના અન્ય રાજ્ય અને પ્રદેશ માટે 27 એપ્રિલના રોજ હંમેશની જેમ સામાન્યપણે વ્યવસાય યથાવત રહેશે, મતલબ કે આ રાજ્યોમાં જાહેર રજા આપવામાં આવી નથી. જો તમે જાહેર રજાના દિવસે નોકરી કરો છો તો ફેરવર્ક ઓમ્બુડ્સમેન જણાવે છે કે તમામ કર્મચારીઓને જાહેર રજા પર કામ ન કરવાનો અધિકાર છે. જોકે નોકરીદાતાઓ કર્મચારીઓને કેટલાક સંજોગોમાં કાર્યસ્થળની પ્રકૃતિ અને કર્મચારી જે કામ કરે છે તેની ભૂમિકા અને પ્રકાર પર આધાર રાખીને કામ કરવા માટે જણાવી શકે છે. મોટાભાગના કર્મચારીઓને રાષ્ટ્રીય રોજગાર ધોરણોને અનુરૂપ તે દિવસે તેમની નોકરી ન કરે તો પણ તેમનો બેઝ રેટ ચૂકવવામાં આવે છે. જોકે આ નિયમો કેઝ્યુઅલ કર્મચારીઓને લાગુ પડતા નથી. ન્યૂ સાઉથ વેલ્સમાં વધારાની રજા ઉમેરવાના નિર્ણયની નાના વ્યવસાયિક જૂથો દ્વારા ટીકા કરવામાં આવી હતી. તેમણે દલીલ કરી હતી કે તે ખર્ચમાં વધારો કરશે. ઓસ્ટ્રેલિયન રેસ્ટોરન્ટ એન્ડ કેફે એસોસિએશને જણાવ્યું હતું કે તે તેના સભ્યોને સોમવારે વેપાર ન કરવા માટે પ્રોત્સાહિત કરશે, જેથી તેના કર્મચારીઓને જાહેર રજાનો લાભ મળે. હવે એન્ઝેક ડે પર કયા વ્યવસાયો કાર્યરત રહેશે તે અંગે માહિતી મેળવીએ તો એન્ઝેક ડે એ દેશભરમાં પ્રતિબંધિત ટ્રેડિંગ દિવસ છે, જેનો અર્થ એ થાય છે કે મોટાભાગના રિટેલ સ્ટોર્સ, સુપરમાર્કેટ અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર ઓછામાં ઓછા બપોરે 1 વાગ્યા સુધી અને કેટલાક અધિકાર ક્ષેત્રોમાં દિવસના અંત સુધી બંધ રહેવું તેમનું આવશ્યક છે. નાના સ્વતંત્ર રિટેલર્સ, હોટેલ અને બારને સામાન્ય રીતે બંધની આવશ્યકતાઓમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ ઉપરાંત આલ્કોહોલના વેચાણ પર પણ પ્રતિબંધ છે, એટલે કે કેટલાક રાજ્યોમાં આલ્કોહોલની દુકાનો આખો દિવસ બંધ રહે છે. વિક્ટોરિયા અને તાસ્માનિયામાં આ રિટેલરો બપોરે 1 વાગ્યાથી ખુલી શકે છે. સોમવાર પ્રતિબંધિત ટ્રેડિંગ દિવસ નથી, જોકે કેટલાક સ્વતંત્ર રિટેલર્સ, કેફે અને રેસ્ટોરન્ટ્સ તે દિવસે બંધ રહેવાનું પસંદ કરી શકે છે. એસબીએસ ન્યૂઝ માટે જેક રેવેલ દ્વારા પ્રસ્તુત આ અહેવાલ એસબીએસ ગુજરાતી પર તમે સાંભળ્યો વત્સલ પટેલ પાસેથી.
આપણો સમાજ, આપણી વાતો, એસબીએસ ગુજરાતી. મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. એસબીએસ સાઉથ એશિયન પર આ છે એસબીએસ ગુજરાતી.
મિત્રો, કાર્યક્રમના પહેલા ભાગમાં આપણે ઓસ્ટ્રેલિયાના સમાચાર મેળવ્યા અને ત્યારબાદ જાણ્યું એન્ઝેક ડે જાહેર રજા વિશે. મિત્રો, હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને મેળવી લઈએ ભારતના સમાચાર ભવનભાઈ કચ્છી પાસેથી.
નમસ્કાર શ્રોતા મિત્રો, 23 એપ્રિલ ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોડકાસ્ટરની અપમાનજનક પોસ્ટ શેર કરી હતી, જેમાં ભારત અને ચીનને નરક બતાવવામાં આવ્યા હતા. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે સોશિયલ મીડિયા પર ભારત વિશે કરવામાં આવેલી ટિપ્પણીઓ બિનજરૂરી, અનુચિત અને ખરાબ વિચારસરણીવાળી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, અમે તે ટિપ્પણીઓ જોઈ છે અને સાથે જ તેના જવાબમાં અમેરિકન દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલા તે પછીના નિવેદનને પણ જોયું છે. આ ચોક્કસપણે ભારત અમેરિકા સંબંધોની વાસ્તવિકતાને નથી દર્શાવતી, જે લાંબા સમયથી પરસ્પર સન્માન અને સહિયારા હિતો પર આધારિત રહ્યા છે. જ્યારે આખા વિવાદ પર ડોનાલ્ડ ટ્રમ્પની ચોતરફ નિંદા થઈ ત્યારે અમેરિકાએ આ મામલે યુટર્ન લેતા તેને સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. અમેરિકા તરફથી કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું માનવું છે કે ભારત એક મહાન દેશ છે જેનું નેતૃત્વ તેમના સારા મિત્ર કરી રહ્યા છે. આ વિવાદના મૂળમાં જઈએ તો સોશિયલ મીડિયામાં રેડિયો શો હોસ્ટ માઇકલ સેવેજે એક પોસ્ટ મૂકી હતી, જેમાં ભારત અને ચીનને અન્ય કેટલાક દેશો પણ તેમાં ઉમેરી અને નરક કહેવામાં આવ્યા હતા. ટ્રમ્પે આ પોસ્ટ રીપોસ્ટ કરતા વાત વણસી હતી. સેવેજે આ ટિપ્પણીઓ અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં જન્મજાત નાગરિકતાને પડકારનારા એક કેસના સંદર્ભમાં કરી હતી. ટ્રમ્પે સેવેજના પોડકાસ્ટ સેવેજ નેશનની ટ્રાન્સક્રિપ્ટ અને વિડીયો પણ શેર કર્યો હતો, જેમાં તેમણે જન્મજાત નાગરિકતા પર યુએસ સુપ્રીમ કોર્ટની દલીલોની કડક ટીકા કરી હતી. અમેરિકાના જન્મજાત નાગરિકતાના કાયદામાં ફેરફાર કરવાની માંગ કરતા પોતાના વંશીય નિવેદનમાં સેવેજે આરોપ લગાવ્યો હતો કે આ બે એશિયાઈ દેશોના લોકો યુએસમાં 9મા મહિનામાં બાળક પેદા કરવા આવે છે અને આ કાયદો તેમને તરત જ યુએસના નાગરિક બનાવી દે છે. આ વિડીયોને રિપોસ્ટ કરવા ઉપરાંત ટ્રમ્પે એક પત્ર લખીને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો. ટ્રમ્પે પોતાના પત્રમાં લખ્યું કે અહીં જન્મેલું બાળક તરત જ અમેરિકાનું નાગરિક બની જાય છે અને પછી તેઓ ચીન, ભારત કે પૃથ્વી પરના અન્ય કોઈ નરકમાંથી તેમના આખા પરિવારને અહીં બોલાવી લે છે. ટ્રમ્પનો દાવો છે કે આ નીતિનો દુરુપયોગ કરીને વિદેશીઓ અમેરિકામાં પોતાના આખા પરિવારને વસાવી રહ્યા છે. ટ્રમ્પની આવી હરકતથી ભારતના નાગરિકોએ આઘાત અને અપમાનની લાગણી અનુભવી હતી. મધ્યપૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તનાવ બાદ તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે ગઈકાલે ગુરુવારે એક નવી અને કડક પ્રવાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. દૂતાવાસે ભારતીય નાગરિકોને ઈરાનની યાત્રા ન કરવાની ચેતવણી આપી છે અને ત્યાં હાજર ભારતીયોને સુરક્ષિત બહાર નીકળવાનો નિર્દેશ આપ્યો છે. તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે એડવાઇઝરીમાં જણાવ્યું છે કે ઈરાનની યાત્રા કરવી સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી હોઈ શકે છે. પ્રાદેશિક તણાવને કારણે હવાઈ ક્ષેત્ર પર પણ નિયંત્રણો લાગેલા છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના સંચાલનને લઈને અનેક પડકારો ઉભા થયા છે. એડવાઇઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતના નાગરિકો જરૂર પડે તો દૂતાવાસનો સંપર્ક કરી શકે છે. આ માટે દૂતાવાસે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે. ભારતના બે જહાજને ઈરાનની સેનાએ ગોળીબાર કરીને જપ્ત કર્યું હોય પરિસ્થિતિ વધુ વણસી છે. તેમાં પણ હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા સુરક્ષા જોખમને લઈને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કડક આદેશ જાહેર કર્યો છે. ટ્રમ્પે અમેરિકન નૌસેનાને શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ કોઈપણ ઈરાની બોટને તાત્કાલિક નષ્ટ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ તેમણે દરિયાઈ સુરંગ હટાવવાના અભિયાનને વધુ તેજ કરવા પણ આદેશ આપ્યા છે. આગામી દિવસોમાં આવા સંજોગોમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તેથી ભારતીય દૂતાવાસે સાવચેતીના પગલાં લીધા હોવાનું મનાય છે. તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં ગઈકાલે રેકોર્ડ મતદાન થયું હતું. સાંજે 5 વાગ્યા સુધીમાં તમિલનાડુમાં અંદાજે 82.24% અને બંગાળમાં 89.93% મતદાન થયું છે. એટલે કે બંને રાજ્યોમાં લોકોએ મોટી સંખ્યામાં ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં મતદાનની ટકાવારી ઘણી વધારે છે, જે દર્શાવે છે કે લોકો ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. આ પહેલા 2021માં બંગાળની ચૂંટણીમાં સરેરાશ 81.69% મતદાન થયું હતું, જે સૌથી વધુ હતું. હવે તેનો રેકોર્ડ સર્જાયો છે. પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે થવાનું છે. તમિલનાડુમાં એક જ તબક્કાનું મતદાન થવાનું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે મ્યુંગ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે અત્યાધુનિક ટેકનોલોજીથી માંડી દ્વિપક્ષીય વ્યાપાર વધારવાની અને કે પોપમાં નવા યુગની શરૂઆત કરવા સુધીની દરખાસ્તો મંત્રણામાં સામેલ હતી. કેટલાક MOU પણ થયા હતા. આ બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રથમવાર ભારત યાત્રા પર આવેલા રાષ્ટ્રપ્રમુખ મ્યુંગનું સ્વાગત કરીને મને ઘણી ખુશી થઈ છે. બંને દેશોના DNAમાં લોકશાહીના મૂલ્યો, બજારનું અર્થતંત્ર અને કાયદાના શાસન પ્રત્યે સન્માન છે. છેલ્લા એક દાયકામાં અમારા સંબંધો વધુ મજબૂત અને વ્યાપક બન્યા છે. અમે ચિપ્સથી લઈને સિપ્સ સુધી, ટેલેન્ટથી લઈને ટેકનોલોજી સુધી અને એન્વાયરમેન્ટથી લઈને એનર્જી સુધી દરેક ક્ષેત્રમાં સહયોગની નવી તકોને સાકાર કરીશું અને સાથે મળીને બંને દેશોની પ્રગતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરીશું. ભારત દક્ષિણ કોરિયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર $27 બિલિયન સુધી પહોંચી ગયો છે, ત્યારે 2030 સુધીમાં આ વેપાર $50 બિલિયન સુધી પહોંચાડવા માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. AI, સેમિકન્ડક્ટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ભાગીદારીને વધુ મજબૂત કરવામાં આવશે, તેમજ ઇન્ડિયા કોરિયા ડિજિટલ બ્રિજ લોન્ચ કરવા તરફ આગળ વધવાની બ્લુપ્રિન્ટ પણ ઘડવામાં આવી છે. ફિલ્મ એનિમેશન અને ગેમિંગમાં પણ નવા યુગની શરૂઆત થશે. બંને દેશોના કલ્ચર કનેક્ટરને વધુ મજબૂત કરવા 2028માં ભારત કોરિયા ફ્રેન્ડશીપ ફેસ્ટિવલનું આયોજન કરવાનું પણ નક્કી થયું છે. આ સાથે બંને દેશોના નાગરિકોનો સંપર્ક વધારવા માટે પ્રવાસન અને શૈક્ષણિક સંશોધનમાં આદાન પ્રદાન અંગે પણ બંને દેશો વચ્ચે સમજૂતી થઈ છે. ભારત સરકાર આગામી 1 મેથી ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવા જઈ રહી છે. આ ઓથોરિટી દેશમાં ઝડપથી વિકસી રહેલા ઓનલાઇન ગેમિંગ સેક્ટર પર નજર રાખશે અને તેના માટે કાયદાકીય માળખું તૈયાર કરશે. લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ અને સ્ટોક હોલ્ડર સાથેની બેઠક બાદ હવે આ ક્ષેત્રને શિસ્તબદ્ધ કરવા માટે એક સ્વતંત્ર બોડી કાર્યરત બનશે. આ નવી ઓથોરિટીનું મુખ્ય કાર્ય ગેમિંગ પ્લેટફોર્મ્સનું રજિસ્ટ્રેશન કરવાનું અને તેઓ નિયમો પાલન કરે છે કે નહીં તે જોવાનું રહેશે. ખાસ કરીને કૌશલ્યની રમત અને નસીબની રમત વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત પ્લેટફોર્મ્સ પર યુઝર્સની સુરક્ષા, જવાબદાર ગેમિંગ અને નાણાકીય લેવડદેવડમાં પારદર્શિતા લાવવા પર ભાર મૂકવામાં આવશે. જે કંપનીઓ નિયમોનું ઉલ્લંઘન કરશે તેમની સામે દંડનીય કાર્યવાહી કરવાની સત્તા પણ આ ઓથોરિટી પાસે રહેશે. આ નિર્ણયથી ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગમાં કાયદેસરતા આવશે, જેનાથી રોકાણકારોનો વિશ્વાસ વધશે. યુઝર્સ માટે એક સુરક્ષિત વાતાવરણ પૂરું પડશે જ્યાં છેતરપિંડી કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવી શકાશે. ગેમિંગ કંપનીઓને હવે કડક KYC પ્રક્રિયા અને ટેક્સના નિયમોનું પાલન કરવું અનિવાર્ય બનશે. આ પગલું ભારતીય ગેમિંગ ઇકોસિસ્ટમને વિશ્વસ્તરે વધુ મજબૂત કર બનાવવાની દિશામાં મહત્વનું માનવામાં આવે છે. આસ્થાના ધામ મનાતા માતા વૈષ્ણોદેવીના મંદિરમાં ચઢાવવામાં આવતી ચાંદીમાં 95% ચાંદી ભેળસેળવાળી હોવાનું બહાર આવતા વહીવટકર્તાઓ જ નહીં શ્રદ્ધાળુઓને પણ આંચકો લાગ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે ચાંદીની ચઢાવાયેલી વસ્તુમાં ચાંદીનું પ્રમાણ 5-6% છે, જ્યારે બાકીનો હિસ્સો સસ્તી અને ખતરનાક ધાતુઓનો બનેલો છે. તેમાં કેડિયમ અને લોખંડ મિલાવવામાં આવ્યું છે, જે જોવામાં ચાંદી જેવું લાગે છે. સામાન્ય શ્રદ્ધાળુઓ તેને ઓળખી શકતા નથી. માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે ચઢાવવા પેટે મળેલી 20 ટન ધાતુને શુદ્ધિકરણ અને મૂલ્યાંકન માટે દિલ્હીની એક સરકારી ટંકશાળમાં મોકલી હતી. પ્રારંભિક અંદાજ હતો કે તેમાંથી 500 થી 550 કરોડના મૂલ્યની ચાંદી મળશે, પરંતુ તપાસ પછી આ આંકડો ઘટીને 30 કરોડ થયો. તેના પરથી આ મિલાવટ કેટલી હશે તેનો અંદાજ લગાવી શકાય. એક સેમ્પલ બેચમાં 70 કિલોગ્રામની તપાસ કરવામાં આવી. તેમાં ફક્ત 3 કિલોગ્રામ ચાંદી જ અસલી નીકળી. બાકીની ધાતુઓને અલગ કરવામાં મહિનાઓનો સમય લાગ્યો. કેડિયમની ઉપલબ્ધતાને કારણે તેને ઉગાડવામાં પણ જોખમ હતું. તેનું કારણ એ છે કે તેનો ધુમાડો આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. કેડિયમ અત્યંત ઝેરી ધાતુ છે. વાસ્તવમાં માતાને ચઢાવવાના નામે શ્રદ્ધાળુઓ દ્વારા ચાંદીનો સામાન ખરીદવામાં આવે છે. તેમાં છત્ર, પાયલ, સિક્કાનો સમાવેશ થાય છે. ચાંદી વેચનારાઓ તેમાં મિલાવટ કરીને છેતરપિંડી આચરી રહ્યા છે. આ મામલો મોટા આર્થિક ગોટાળા તરફ તો ઇશારો કરે જ છે, પરંતુ ધાર્મિક સ્થળો પર થતી અનિયમિતતા પર પણ પ્રકાશ પાડે છે. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, બુધવારના કાર્યક્રમમાં હેમલતા બહેને સંદેશ મોકલ્યો હતો કે તેમને પ્રોગ્રામ અને તેમની પ્રસ્તુતિ ખૂબ ગમ્યા. ખાસ કરીને ડિજિટલ ફાસ્ટિંગવાળો અહેવાલ તેમને ખૂબ ગમ્યો. ખૂબ ખૂબ આભાર હેમલતાબેન. મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ અને મેળવી લઈએ ભારતના રમત જગતના સમાચાર ભવેનભાઈ કચ્છી પાસેથી.
નમસ્કાર શ્રોતા મિત્રો, ભારતના આઈપીએલના સમાચાર પર નજર નાખીએ. આઈપીએલની ગઈકાલે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 103 રનથી સજ્જડ પરાજય આપ્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે ઓપનર સંજુ સેમસનના 54 બોલમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે અણનમ 101 રનની મદદથી 20 ઓવરોમાં 6 વિકેટે 207 રન નોંધાવ્યા હતા. સેમસને 20મી ઓવરના આખરી બોલે ચોગ્ગો ફટકારીને સદી પૂરી કરી હતી. જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સ 19 ઓવરોમાં 104 રને ઓલ આઉટ થઈ ગયું હતું. ડી કોક 7, માલેવાર 0, નમનધીર 0, સૂર્યકુમાર યાદવ 35, તિલક વર્મા 37, હાર્દિક પંડ્યા 1, રુધરફોર્ડ 0 અને શાર્દુલ ઠાકુર 6 રને આઉટ થયા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સના સ્પિનર હોસેઈને 17 રનમાં 4, નૂર અહેમદે 2 વિકેટ ઝડપી હતી. આ મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ચેન્નાઈ 7 મેચમાં 3 વિજય સાથે 6 પોઈન્ટ મેળવી 5મા ક્રમે આવી ગયું છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ 7માંથી 2 જ મેચ જીત્યું હોય 4 પોઈન્ટ સાથે 8મા ક્રમે છે. હવે આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 મેચ રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં 3જા અને ગુજરાત ટાઇટન્સ 7મા ક્રમે છે. તો આ હતા આઈપીએલના સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, હાલમાં લેબર સરકારે ઓસ્ટ્રેલિયા માટેની રક્ષા નીતિ જાહેર કરી. મેળવીએ એ અંગેનો વિગતવાર અહેવાલ.
ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતીની મુલાકાત લો અથવા SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.
ઓસ્ટ્રેલિયન સરકારે 2026 નેશનલ ડિફેન્સ સ્ટ્રેટેજી રજૂ કરી છે, જેમાં ડ્રોન, મિસાઇલ ડિફેન્સ અને અંડરસી વોરફેર ક્ષમતાઓમાં પુનઃ પ્રાથમિકતા અપાયેલા રોકાણોની રૂપરેખા આપવામાં આવી છે. જ્યારે સરકાર દાવો કરે છે કે નવી વ્યૂહરચનામાં વિક્રમી સંરક્ષણ ખર્ચની ફાળવણીનો સમાવેશ થાય છે, ત્યારે વિપક્ષે લેબર પાર્ટી પર આંકડાઓને કૃત્રિમ રીતે વધારીને દર્શાવવાનો આરોપ લગાવ્યો છે. મેળવીએ વિગતો આ અહેવાલમાં. વધતી જતી વૈશ્વિક સુરક્ષાના સમયે સંરક્ષણ પ્રધાન રિચર્ડ માલ્સે ઓસ્ટ્રેલિયાની નવી રાષ્ટ્રીય સંરક્ષણ વ્યૂહરચનાનું અનાવરણ કર્યું છે.
The Albanese government is pursuing every avenue of increasing defence capability quickly, mostly through bigger defence appropriations, but also through accessing private capital. And the result is that we are now seeing the biggest peacetime increase in our defence spending in our nation's history. And it's not mere rhetoric.
સરકારના જણાવ્યા અનુસાર આ નવી વ્યૂહરચના એ વાતનો સ્વીકાર કરે છે કે ઓસ્ટ્રેલિયાના સુરક્ષા વાતાવરણ અંગેની ભૂતકાળની ધારણાઓ હવે માન્ય રહી નથી.
We live in a deeply interconnected world where a war in Eastern Europe has profound consequences here in the Indo-Pacific and where a conflict in the Middle East has disrupted the energy supply of our region. As an island trading nation, our sea lines of communication literally define our national security. And so, as I've been saying for some time, the geography of our national security lies well beyond our coastline or even our immediate waters.
આ નવી વ્યૂહરચના હેઠળ આગામી દાયકામાં સંરક્ષણ માટે વધારાના 53 અબજ ડોલર અલગથી રાખવામાં આવશે. સરકારની દલીલ છે કે આનાથી નાટો દ્વારા નિર્ધારિત પદ્ધતિનો ઉપયોગ કરીને 2033 સુધીમાં ઓસ્ટ્રેલિયાનો કુલ સંરક્ષણ ખર્ચ GDPના 3% સુધી પહોંચશે. જો કે વિપક્ષના સંરક્ષણ પ્રવક્તા જેમ્સ પેટરસન કહે છે કે સરકાર કૃત્રિમ રીતે આ આંકડાઓ વધારી રહી છે.
Accounting tricks do not make our country safer, and changing the rules about how we measure defence spending is pulling the wool over the eyes of the Australian people, not being upfront and honest with them about exactly how much we are spending. We have not previously counted things like military pensions towards our defence expenditure, and if we're now going to do so, the government should be utterly transparent about how that has changed the figures.
China and America vachche mahasatta banvani tivra harifai તેમજ પ્રદેશમાં થઈ રહેલા ઝડપી લશ્કરી આધુનિકરણ વચ્ચે સરકારનું કહેવું છે કે સજ્જતા અને ક્ષમતા અત્યંત મહત્વપૂર્ણ છે. સૂચિબદ્ધ પ્રાથમિકતાવાળા ક્ષેત્રોમાં આ વ્યૂહરચના અંડરસી વોરફેર ક્ષમતાઓમાં મજબૂત રોકાણ, લાંબા અંતરની મિસાઇલ સંરક્ષણ પ્રણાલીઓમાં વિસ્તરણની વિગતો આપે છે. તે ડ્રોન જેવી અનક્રૂડ અને ઓટોનોમસ ક્ષમતાઓમાં વધુ રોકાણની રૂપરેખા પણ આપે છે. જેમ્સ પેટરસન કહે છે કે પ્રાથમિકતાઓને ફરીથી નક્કી કરવાનું આ પગલું ભલે મોડું લેવાયું છે, પરંતુ તે આવકારદાયક છે.
It does appear the government has now belatedly acknowledged that the modern warfare has changed 4 years after Russia's invasion of Ukraine and the war in Iran, and that we are now living in an age of missiles and drones. It's clear that even the government recognises Australia is not adequately prepared for that era and that we need to increase our investment in both offensive and defensive capabilities in this space to protect Australians.
Australian ઉદ્યોગો અગાઉથી જ વિશ્વસ્તરની ડ્રોન ક્ષમતાઓનું નિર્માણ કરી રહ્યા છે, ત્યારે શ્રી માલ્સનું કહેવું છે કે આગામી વર્ષોમાં ડ્રોન પાછળ અબજો ડોલરનો ખર્ચ કરવામાં આવશે. જો કે આત્મનિર્ભરતાના મહત્વ પર ભાર મૂકવા છતાં સંરક્ષણ પ્રધાને એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ વ્યૂહરચના ઐતિહાસિક ગઠબંધનોથી અલગ થવા વિશે બિલકુલ નથી.
A greater focus on Australian self-reliance should not be confused with military self-sufficiency. This is not about jettisoning alliance relationships. To the contrary, alliances, especially with the United States, will always be fundamental to Australia's defence.
ચીન પર વૈશ્વિક નિયમો આધારિત વ્યવસ્થાને જોખમમાં મૂકવાનો આરોપ લગાવવાની સાથે જ સંરક્ષણ પ્રધાને અમેરિકાની પ્રશંસા પણ કરી છે અને કહ્યું છે કે ઇન્ડો પેસિફિક પ્રદેશમાં તેમની હાજરી પાયારૂપ છે.
The global rules-based order would not have existed without American leadership based on an enlightened conception of its own self-interest. Now, I understand US frustrations that allies might seek to free ride on this US leadership, or believe that somehow the order acts as a substitute for hard power. It does not. Any rules-based order can only prevent conflict when it is underpinned by the hard power necessary for collective deterrence.
શ્રીમાલ સે અમેરિકાની 2025 નેશનલ ડિફેન્સ સ્ટ્રેટેજી અને નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજીનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે તે આ પ્રદેશમાં અમેરિકાની નિર્ણાયક પ્રતિબદ્ધતા દર્શાવે છે. માઇકલ શુબ્રિજ લોવી ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટ્રેટેજિક એનાલિસિસ ઓસ્ટ્રેલિયાના સ્થાપક ડાયરેક્ટર છે. એસબીએસ ન્યૂઝ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વ્યૂહરચના અમેરિકન સંરક્ષણ અને સુરક્ષા વ્યૂહરચનામાં જે બાબતો દર્શાવેલ છે તેની વાસ્તવિકતાની અવગણના કરે છે.
They show that America is now focusing in very different ways. It's focusing its unilateral power in South America and it's behaving very aggressively in the Gulf. But the idea that we're in some shared security endeavor here in the Indo-Pacific centered on Chinese power is absent from those documents. And yet our strategy still pretends that's the case.
શ્રી શુબ્રિજ કહે છે કે ઓસ્ટ્રેલિયા એક એવા નબળા અને વિચલિત અમેરિકા સાથે કામ કરી રહ્યું છે જે ગઠબંધનને મહત્વ નથી આપતું.
The strategy is willfully blind when it comes to the changed America we see. I couldn't see one mention of President Trump or the Trump administration in about 200 pages of documentation from the government. There's a page on the US alliance doesn't mention the America first unilateralist America we see now. It doesn't mention the dismissive attitude to allies. It pretends America is unchanged. And that's a fundamental weakness of this strategy.
SBS News માટેનો સિડની લેંગનો અહેવાલ આપે સાંભળ્યો SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, રેખાબેને સંદેશ મોકલ્યો છે કે તેમને આ કાર્યક્રમ ખૂબ ગમ્યો, કાર્યક્રમની પ્રસ્તુતિ ગમી અને તેઓ વિશ્વયુદ્ધમાં ભાગ લેનારા સૌ સૈનિકોને હૃદયપૂર્વક યાદ કરે છે. મિત્રો, એન્ઝેક ફોર્સીસમાં ઇન્ડિજિનસ લોકોના યોગદાન અંગે લોકોમાં જાણકારીનો થોડો અભાવ હોય તેવું લાગે છે. તો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેનના અહેવાલમાં આ અંગે આપણે સમજૂતી મેળવીએ. વિગતવાર અહેવાલ રજૂ કરે છે મીરાનીબેન.
આપ સાંભળી રહ્યા છો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડ, SBS ઓડિયો પોડકાસ્ટ, જે તમને આ દેશમાં સ્થાયી થવામાં અને ઓસ્ટ્રેલિયાને જાણવામાં મદદ કરશે.
તમને ખબર છે મિત્રો, એન્ઝેક ડે એ ઓસ્ટ્રેલિયાના સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય દિવસોમાંનો એક છે. દર વર્ષે આ દિવસે લોકો યુદ્ધો, સંઘર્ષો અને શાંતિ રક્ષા મિશનમાં સેવા આપનારાઓને યાદ કરવા માટે ભેગા થાય છે. પરંતુ એન્ઝેક ડેને સમજવામાં સમય લાગી શકે છે, ખાસ કરીને જો તમે ઓસ્ટ્રેલિયામાં નવા છો. તો આપણે કોની વાર્તા યાદ કરીએ છીએ અને શું એવી વાર્તા છે જે આપણે ક્યારેય સાંભળી જ નથી? ઓસ્ટ્રેલિયા એક્સપ્લેઇનના આ એપિસોડમાં આપણે ઓસ્ટ્રેલિયાના ઇતિહાસના એક મહત્વપૂર્ણ ભાગનું અન્વેષણ કરવાના છીએ, જેને ઘણીવાર અવગણવામાં આવે છે. એ છે એબોરિજિનલ અને ટોરસ્ટ્રેટ આઇલેન્ડરના લોકોની સેવા.
SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મિત્રો, ઘણા એબોરિજિનલ અને ટોરસ્ટ્રેટ આઇલેન્ડર લોકોએ ઓસ્ટ્રેલિયાના સશસ્ત્ર દળોમાં સેવા આપી હતી, જેમાં પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધનો પણ સમાવેશ થાય છે. ઘણીવાર નોન ઇન્ડિજિનસ ઓસ્ટ્રેલિયનો સાથે જ્યારે તેમને સત્તાવાર રીતે ભરતી કરવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા ત્યારે પણ. આજે આ વાર્તાઓને જાણવામાં અને યાદ રાખવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે વધુને વધુ પ્રયાસો થઈ રહ્યા છે. અંગુનાવાલ ગોમરોઈમાં રહેતા માઇકલ બેલ આ કાર્યક્રમનો એક ભાગ છે. ઓસ્ટ્રેલિયન વોર મેમોરિયલ ઇન્ડિજિનિયસ લાયઝન ઓફિસર તરીકે તેઓ એબોરિજિનલ અને ટોરસ્ટ્રેટ આઇલેન્ડર લોકોની સેવા અને બલિદાનને ઓળખવામાં મદદ કરે છે. બંને કે જેમણે યુનિફોર્મમાં સેવા આપી હતી અને જેમણે વતનની ધરતી પર યુદ્ધના પ્રયાસોને ટેકો આપ્યો હતો, આ કાર્ય દ્વારા એક સ્પષ્ટ ચિત્ર ઉભરી રહ્યું છે.
We currently have just over 1,200 Aboriginal men enlisted or attempted to enlist in the First World War, and approximately we're estimating it's going to be about 6,500 men in the Second World War. It's an ongoing project and the numbers change weekly as we identify and add and include men on our list.
જેમ જેમ વધુ રેકોર્ડ ખુલતા જાય છે તેમ તેમ આ સંખ્યાઓ વધી રહે છે. પરંતુ એક પ્રશ્ન વારંવાર પૂછાતો રહે છે, એ છે કે આ આંકડાઓ નોન ઇન્ડિજિનિયસ ઓસ્ટ્રેલિયનો સાથે કેવી રીતે તુલના કરે છે. માઇકલ જણાવે છે કે અમે આંકડાકીય રીતે જાણીતી વસ્તીની તુલનામાં એબોરિજિનલ પ્રમાણીકરણની સંખ્યાઓ જોઈ છે અને નોંધણી અને પ્રમાણીકરણનો દર તેમના નોન ઇન્ડિજિનિયસ ભાઈઓ અને બહેનો જેટલો જ છે.
We've statistically viewed the numbers of Aboriginal attestations compared to known populations, and the rates of enlistments or attestations are the same to their non-Indigenous brothers and sisters.
બીજા શબ્દોમાં કહીએ તો નોંધપાત્ર અવરોધોનો સામનો કરવા છતાં એબોરિજિનલ લોકો નોન-ઇન્ડિજિનસ ઓસ્ટ્રેલિયનોની સમાન દરે ભરતી થયા હતા. તો તે અવરોધો શું હતા? માઇકલ બેલ સમજાવે છે કે અનેક સ્તરે પ્રતિબંધો હતા. એબોરિજિનલ લોકોને દેશભરમાં તેમની હિલચાલ પર મર્યાદાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમને સંપૂર્ણ ઓસ્ટ્રેલિયન નાગરિક તરીકે માન્યતા આપવામાં આવી ન હતી અને કેટલાક કિસ્સાઓમાં કાયદા હેઠળના લોકો તરીકે પણ માન્યતા આપવામાં આવી ન હતી અને લશ્કરી નીતિઓ ઘણીવાર યુરોપિયન વારસો વિનાના લોકોને બાકાત રાખતી હતી. સાથે મળીને આનાથી સેવા આપવા માંગતા લોકો માટે મોટા અવરોધો ઊભા થયા. પરંતુ આ પ્રતિબંધો હોવા છતાં ઘણા લોકોએ ભરતી થવા માટે અસાધારણ હદ સુધી પ્રયાસ કર્યા. માઇકલ કહે છે કે અમારી પાસે એક એબોરિજિનલ માણસ છે જે ક્વીન્સલેન્ડથી આલબરી સુધી ચાલીને આવ્યો હતો અને તેના માર્ગમાં તેણે 5 વખત ભરતી થવાનો પ્રયાસ કર્યો હતો. આખરે પ્રવેશ મેળવ્યો પરંતુ કમનસીબે સેવા આપી શક્યો નહીં, કારણ કે તે યુદ્ધના મેદાનમાં જતા વહાણમાં માંદગીથી મૃત્યુ પામ્યો હતો.
We have an Aboriginal man that's walked from Queensland all the way down to Albury, and on his way he's tried to enlist 5 times, ultimately to get in, and unfortunately didn't get to serve because he passed away of illness on the ship on the way over to the battlefield. So it's the dedication and re-enlistment of our men where they've been rejected for being Aboriginal, but go back and try again.
આ પ્રકારની વાર્તાઓ નિશ્ચય સ્થિતિસ્થાપકતા અને દેશની સેવા કરવાની તીવ્ર ઈચ્છા દર્શાવે છે, ભલે તે દેશ સમાન અધિકારો આપતો ન હોય. પરંતુ આ સૈનિકો ઘરે પાછા ફર્યા પછી શું થયું? ઘણા એબોરિજિનલ દિગ્ગજો માટે યુદ્ધના અંતનો અર્થ સમાનતા ન હતો. તેઓ એવા સમાજમાં પાછા ફર્યા કે જ્યાં ભેદભાવ અને પ્રતિબંધિત કાયદાઓ હજી પણ રોજિંદા જીવનનો ભાગ હતો. માઇકલ સમજાવતા કહે છે કે આપણા માણસો વિદેશી યુદ્ધોમાં અધિકારો માટે લડી રહ્યા હતા, જે તેઓ તેમના વતનમાં તેમના કોઈ અધિકાર ન હતો.
Yeah, men were fighting for rights in a foreign war that they weren't entitled to in their home countries. And to come home to a desperately unequal society and to go back into segregation, the lack of legal acknowledgement, the restrictions on ownership of land, equal wages, the restriction of managing our children, the stolen generations were in full swing.
કેટલાક એબોરિજિનલ મહાનુભાવો લાભો મેળવવા માટે સક્ષમ હતા, પરંતુ ઘણા બધા નહોતા પણ, જે વ્યાપક સામાજિક અને રાજકીય પ્રતિબંધો સમર્થનને મર્યાદિત કરે છે. અન્ય નિવૃત્ત સૈનિકો સાથે જોડાવાનું પણ મુશ્કેલ હતું. પાછા ફરેલા સૈનિકોને ઘણીવાર આરએસએલ ક્લબમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હતા. સમુદાય સંસ્થાઓ જે નિવૃત્ત સૈનિકોને ટેકો આપે છે અને એન્ઝેક ડે સમારોહ જેવા કાર્યક્રમનું આયોજન કરે છે, પરંતુ આમાંની ઘણી ક્લબો લાયસન્સવાળી હતી, જેનો અર્થ એ હતો કે દારૂ પીરસવામાં આવતો હતો. કારણ કે એબોરિજિનલ લોકોને ઘણીવાર આ જગ્યાઓમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવતો હતો, તેથી તેમને અસરકારક રીતે સમર્થન અને જોડાણ બંનેમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. આજે આ ઇતિહાસની સ્વીકૃતિ વધી રહી છે. તાજેતરના દાયકાઓમાં ઓસ્ટ્રેલિયન વોર મેમોરિયલે એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર સેવાને ઉજાગર કરવા અને શેર કરવામાં વધુ સક્રિય ભૂમિકા ભજવી છે. બેલ સમજાવે છે કે અમારી વાર્તાઓ બધી ગેલેરીઓમાં સમાન અને પ્રમાણસર વહેંચવામાં આવે છે. અમારી પાસે બધી સેવાઓ, બધી ગેલેરીઓ, બધી વાર્તાઓ, અમારી બધી રજૂઆતોમાં ઇન્ડિજિનસ કન્ટેન્ટ છે. ઓસ્ટ્રેલિયન વોર મેમોરિયલ પર કોઈ બ્લેક કોર્નર નથી.
Our stories are shared equally and proportionately throughout all of our galleries. We have Indigenous content in all the services, all of the galleries, all of the stories, all of our representations. There is no black corner at the Australian War Memorial. What we do is tell the story equally throughout, as the veterans have asked us to do. In the uniform, they could only see themselves as the colour of their service, such as the green, the blue or the grey for Army, Air Force and Navy.
આ અભિગમ દર્શાવે છે કે કેટલાક એબોરિજિનલ સૈનિકો પોતાને પહેલા સૈનિકો તરીકે જોતા હતા, બીજાઓ સાથે સેવા આપતા હતા. તે જ સમયે લાંબા સમયથી છુપાયેલી વાર્તાઓ હવે ફરીથી શોધી કાઢવામાં આવી રહી છે અને પરિવારો અને સમુદાયો સાથે શેર કરવામાં આવી રહી છે.
On the occasion where we have the only known photo of an Aboriginal man in our collection and the family haven't seen it or didn't know what their great-grandfather or great-uncle looked like, we can provide that to them on behalf of recognition of his service and recognition of his contribution. And that's really, really touching and special for me to be able to share that with the families and know that that knowledge and information is held in an institution where we're positively trying to include the previously or lesser known story about Aboriginal Torres Strait Islander service.
પરિવારો માટે આ ક્ષણો શક્તિશાળી હોઈ શકે છે. ઇતિહાસ, ઓળખ અને પ્રિયજનો સાથે ફરીથી જોડાવામાં મદદ કરે છે. તેથી આ એન્ઝેક ડે તમારે શું ધ્યાન રાખવું જોઈએ, ખાસ કરીને જો તમે ઓસ્ટ્રેલિયામાં નવા હો તો? ગેલ સમજાવે છે કે આ બધું ઓસ્ટ્રેલિયાના સંપૂર્ણ ઇતિહાસ વિશે છે અને તે આજે કેવું છે તેના વિશે છે. આપણે એ અદ્રશ્ય રાષ્ટ્ર નથી કે જે પાછલા વર્ષોમાં હતા.
It's about the full and total history of Australia and how it is today, not the unseen nation that we have been in previous years. And for the First World War guys, you know, having to hide their heritage, where we want to be able to encourage them to see the full history of Australia as it is, not as it was written by previous systems that excluded our acknowledgement.
Anzac Day એ યુદ્ધો અને સંઘર્ષોમાં સેવા આપનારાઓને યાદ કરવાનો સમય છે અને ઘણા ઓસ્ટ્રેલિયનો માટે ઇતિહાસનું સન્માન કરવા માટે એકસાથે આવવાની ક્ષણ છે. Anzac Day ને સમજવાનો અર્થ એ છે કે ઓસ્ટ્રેલિયાની સંપૂર્ણ વાર્તાને સમજવી, તેમાં એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકો દ્વારા સામનો કરવામાં આવતા યોગદાન અને પડકારો બંનેને માન્યતા આપવાનો સમાવેશ થાય છે. જેમ જેમ આ વાર્તાઓ વધુ વ્યાપકપણે શેર કરવામાં આવે છે, તેમ તેમ તેઓ ઓસ્ટ્રેલિયાના ભૂતકાળ અને તેના વર્તમાનનું સંપૂર્ણ ચિત્ર દોરવામાં મદદ કરે છે. રશેલ નોવલેસ અને રોઝા જર્મિયન દ્વારા પ્રસ્તુત ઓસ્ટ્રેલિયા એક્સપ્લેઇનનો આ અહેવાલ SBS ગુજરાતી પર તમે સાંભળ્યો મીરાની મહેતા પાસેથી.
આપ સાંભળી રહ્યા હતા SBS ઓડિયો પોડકાસ્ટ. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન શ્રેણીના વધુ એપિસોડ માટે મુલાકાત લો sbs.com.au/australiaexplain.
મિત્રો, કાર્યક્રમ હવે એના સમાપન પર છે. કાર્યક્રમને વિરામ આપીશું, ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી આપ આપનું અને સ્વજનોનું ખૂબ ધ્યાન રાખજો. મોટાને આદર અને નાનાને વાલ સાથે આવજો.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.